અલક્ષ એવા પરમાત્મા એવા આત્માની અનુભૂતિ થઈ, અનુભૂતિને પાર ઉતરવું, પાર પડ્યા કેમ જાણીએ, જ્યારે મનમાં મન સમાય એમ કહ્યું છે. તો અહિયાં એ જ વાતને બતાવી કે અલખ ને નિરખવા આંખ ઉલટી, પલખની પલકમાં પાર પામી, પલકાર આત્મા અલક્ષ છે, પરમાત્મા દેખાતો નથી છતાંય છે, આ શરીર દેખાય છે તે સાચું નથી, અને જે નથી દેખાતું એ જ સાચું છે. આત્મા દેખાતો નથી છતાં એ સત્ય છે, શરીર ચોખ્ખું દેખાય છે છતાં એ સત્ય નથી. સાચી વાત છે, કારણ શરીર જન્મ્યું છે, શેના માટે જન્મ્યું છે, મરવા માટે. જીવી જીવીને છેવટે તો મરવાનું જ ને, ભણી ભણીને છેવટે સર્ટિફિકેટ લેવા માટે, અને જીવી જીવીને છેવટે. તો આત્મા દેખાતો નથી એટલા માટે એને કહ્યું અલક્ષ. લક્ષ એટલે દેખાવું, અલક્ષ એટલે દેખાવું. તો લક્ષ અલક્ષ, લક્ષ અને અલક્ષ જે જગત દેખાય છે એ જગત દેખાય છે માટે લક્ષ છે, નથી દેખાતું જે આત્મા પરમાત્મા એ અલક્ષ છે. આમ એ આત્મતત્વને, નૂરને, નૂરત જેને કહેવામાં આવે છે, જે હંમેશા આત્માની અંદર જ રમતો હોય, આત્મામાં જ રમ્યા કરતો હોય, બહારની દુનિયાની જરાય એને પડી ના હોય, એ નૂર, નૂરત. નું એટલે આત્મા, અને આત્માની અંદર જે રત છે અંદર એમ જ બેઠો છે. મારે આ વ્યવહારની શી જરૂર છે, મારે દુનિયાની કશી જ પડી નથી, બસ કેમ હું મારા મારામાં સ્થિર શાંત છું, મને બધા સુખ મારામાંથી મળી રહે છે, કોઈ પણ સુખ મારે બહાર શોધવા જવું પડતું નથી, બહાર કશું જ શોધવાની ઈચ્છા ન થાય, એનું નામ નૂરત. જે મેળવ્યા પછી બીજું કશું મેળવવાનું ના રહે, જ્યાં પહોંચ્યા પછી બીજે ક્યાંય ફરી જવા આવવાનું કે પહોંચવાનું ના રહે, તે તત્વ છે. એને માટે અહીંયા ગાડી ઈશ્વરદાસ, ઈશ્વર ઓળખે તે ઘરને પકે. તો એ ઈશ્વરદાસજી આ પદની અંદર આત્માનો પરિચય આપે છે, અને આત્માનો પરિચય લઈ લીધો છે કેવી રીતે, કે પલકમાં આંખનો પલકારો કેટલી વાર લાગે છે, એમ હું પરમાત્મા તત્વને, આત્મતત્વને પાર પામી ગયો, સમજી ગયો, મને ખબર પડી ગઈ. પણ ક્યારે પાર, ક્યારે પામી ગયો કહેવાય, ક્યારે પાર પામી શકે, દરેસીઓ ગુરુ થકી, ગુરુ મહારાજ હતા એમના દ્વારા જણાયો, ઓળખાયો. બાકી ગુરુ વગર જ્યાં સુધી માર્ગદર્શન ન મળે ત્યાં સુધી આપણે આત્મતત્વને કે પરમ તત્વને ઓળખી શકતા નથી. એટલે ઈશ્વર ભક્તએ કહ્યું કે ગુરુ મહારાજના સાનિધ્યમાં મને આત્મતત્વની પ્રાપ્તિ થઈ ગઈ, મેં પરમ શુદ્ધ આત્મા પામી, પ્રાપ્ત કરી લીધો, અને હવે દરસ્યો ગુરુ થકી, ગુરુ મહારાજ થકી એના દર્શન, એની અનુભૂતિ થઈ, અને ગુરુ થકી દોષ ટળ્યો, જે દોષ, કયો દોષ? આ શરીર એ મોટા મોટો દોષ છે આત્મા માટે. આત્માને આ શરીરના આ પાંજરામાં 5, 25, 50, 100 વર્ષ પુરાઈ રહેવું પડે. જેમ એક પક્ષીને આજીવન કેદ થાય, એમ આત્માને પણ આ શરીરમાં કેદ થતી હોય છે. પણ શરીરના અભ્યાસ, શરીરના સુખો, એના ભોગો એટલા બધા લાલચુ હોય છે કે આત્માની તરફ દ્રષ્ટિ થતી નથી. અને આત્મા અંદર દ્રષ્ટા થઈને બેસી રહે, અને જયારે અતિશય પીડા શરીર અનુભવે ત્યારે આત્મા એમ થાય કે હવે આ શરીરમાં રહેવું નથી, ચાલો બહુ થયું, ઘણું જીવ્યા. ઘણી વાર તો અતિવૃદ્ધ હોય ને, સુતા સુતા સવાર વહેલી ઉઠે, ઉઠતા કે ભગવાન હવે લઈ લે, હવે નથી જીવવું, હવે આ નથી જીરવાતું, ત્યારે એ આત્મા બોલતું. શરીરની પીડા, શરીર પાંજરું જૂનું થઈ ગયું, અને એક દિવસ એવો આવે છે કે એ આત્મચેતના આ પાંજરામાંથી ઉડી જાય છે. છે તો પાંજરું, જેમ એક પક્ષીને પાંજરામાં પૂરો છો, એમ આત્મચેતના પણ આ શરીરના પાંજરામાં પૂરેલી છે. પણ એ શરીરના પાંજરામાં છે, પાંજરું બધા જોવે છે, પાંજરામાં રહેનારને કોઈ જોતો નથી. પાંજરાને ઓળખે છે, પણ પાંજરામાં જે છે એને કોઈ ઓળખતો નથી. બધા બાર બાર થી જોઈને પાંજરું બહુ સરસ છે, બહુ સુંદર છે, બહુ રૂપાળું છે, બહુ સરસ. પણ એ સરસ કોનાથી છે, એ રૂપાળું કોનાથી છે, એના તરફ દ્રષ્ટિ નથી. આ બધું બને છે, જોઈ શકે છે, ખાય છે, જોવાય છે, બોલે છે, જોઈએ છે, ઘણું બધું થાય છે બધું. પણ જે જોવા વાળો છે એ તો દેખાતો નથી. ખાઈએ છીએ, બોલીએ છીએ, એકબીજાને મળીએ છીએ, એ બધા એ બધી ક્રિયાઓ દેખાય છે. પણ ક્રિયાઓ જેના થકી થાય છે, જેના આધારે થાય છે, એ તો દેખાતો નથી. તો એ આત્મચેતના લોક જીવનના આ વ્યવહારમાં સંપૂર્ણ ભૂલી જવાતી હોય છે. આખા જગતમાં, આખા વિશ્વની અંદર શોધો જોઈ, તત્વચિંતકો કેટલા, આત્માનું નામ સમજનારા અને સાંભળનારા કેટલા જાણ્યું હોય એવા, બધા જ આ દુનિયા ભાવ, દુનિયાના સ્થૂલ ભાવથી જીવતા હોય છે, રહેતા હોય છે. એમને આત્મા પરમાત્માની કોઈ કેતા કોઈ ગતાગમ નથી હોય. બહુ તો પોતાના સ્વાર્થને ખાતર ભગવાનને ભજતો હશે એટલે ભગવાન સુધી એ પહોંચી શકે, ભગવાનની શક્તિ સુધી, ભગવાનના નામ સુધી. પણ ભગવાનનું પરમ તત્વ જે છે ત્યાં સુધી પહોંચતું નથી. અને એને પહોંચવા માટે સ્થૂલ ભાવ છોડવો પડે અને આત્મભાવ રાખવો પડે. જે કઈ આપણે કરીએ છીએ, યોગ વાસિષ્ઠ રામાયણ વાંચો, એમાં યોગ વશિષ્ઠજી મહારાજે સરસ સરસ દાખલા આપી આપીને આત્મા વિશે એટલી સરસ સ્પષ્ટતા કરેલી છે, એ બીજે ક્યાંય નહીં મળે. તો એ જે આત્મતત્વને નિરખવું, જોવું, એને પામી જવું, પ્રાપ્ત કરી લેવું, આપણે કોઈ કામ માટે મેં સફળતા પ્રાપ્ત કરી લીધી એટલે સંતોષ થઈ ગયો, મારું કાર્ય હતું, મારું પૂરું થયું, મારો પ્રસંગ પૂરો થયો, હાશ. એમ પોતાના સ્વસ્વરૂપને ઓળખી જવું, પામી જવું, એટલે એમ કહ્યું બસ હું પાર પામી જીવનથી લખ ચોરાશી થી પાર ઉતરી જવાનું, પછી લખ ચોરાશી એને સ્પર્શી ના શકે, એને લખ ચોરાશી બહાર જ કાઢી નાખે, અહીંયા હવે તમે અહીં નહીં, એ પરમ સુધી પહોંચી. એટલે જે અલક્ષ પરમાત્મા પરમ તત્વ આત્મા ગુરુ મહારાજની કૃપાથી હું પ્રાપ્ત કરી શક્યો, અને જે કઈ દોષો હતા એ દોષો બધા ટળી ગયા. આત્માની વચ્ચે અવરોધ આવે એને દોષ કહેવાય. દોષો કાઢતા જઈએ, દોષો કાઢતા જઈએ, જે દોષ હોય તે, એટલે અંદરથી મૂળ વસ્તુ પ્રાપ્ત થાય. આપણે કોઈ વસ્તુ લાવ્યા હોઈએ, એને સરસ રીતે આમ બધું બાંધી રૂંધીને કાગળિયા ચોટાડીને સરસ બનાવ્યું હોય, બધા જ પેકિંગ સરસમાં સરસ સુંદર ઘાટીલાન ચમકતાન છાપેલાન સરસ દેખાવના હોય, પણ છતાંય એ બધાએ તોડી ફાડીને કાઢી નાખીએ ત્યારે જ અંદરની વસ્તુ આપણને મળે કે જેની આપણને જરૂર છે. એમ આ જીવનની અંદર પણ ઉપરના જે આવરણો છે એ આવરણોને ફાડી તોડીને બહાર કાઢતા જઈએ, હટાવતા જઈએ, હટાવતા જઈએ, ત્યારે અંદર શું છે એ પ્રાપ્ત થાય. એ સમજાય કે જેને આપણે ઓળખવું છે, જેને આપણે પ્રાપ્ત કરવું છે. બજારમાંથી વસ્તુ ખરીદી લઈને આવ્યા, એનું જે કઈ પેકિંગ છે લઈને આવ્યા, પણ ઘેર લાવ્યા પછીથી એને જો વાપરવું હશે તો ઉપરથી બધું જ ઉતારવું પડે, ઉતારવું પડે. એમ આપણું જે મૂળ તત્વ જે આપણે પામવું છે ત્યાં સુધી પહોંચવું હોય તો ઉપરના જે કઈ આવરણો છે એને દોષ કહેવાય. દરસ્યો ગુરુ થકી દોષ ટળ્યો. બસ આ દોષને સમજવા માટે, દોષ કયા? વસ્તુ કિંમત આપીને ખરીદી લાવ્યા છીએ, એમને મૂકી રાખીશું તો અંદરની વસ્તુ તો મળવાની નથી, પણ ઉપરના જે આવરણ દોષો છે એ બધાને ઉતારવા પડે, કાઢવા પડે, ત્યાર પછી અંદરથી વસ્તુ મળે. એમ આપણા જીવનના અનેક આવરણો, અનેક દોષો, અનેક અધ્યાસ ને આસક્તિઓ, અજ્ઞાન, એ બધા ઉતારી ઉતારી ઉતારીને બહાર કાઢીએ ત્યાર પછી અંદરથી આત્મચેતનાની પ્રાપ્તિ થાય. તો એ જે દેહભાવ છે એના દોષ દૂર થયા. શરીર હું નથી, હું તો આત્મતત્વ છું. જેમ કેળનો થાંભલો ઉભો હોય એનું થડ, પણ કેળના થડ ઉપરથી એક પછી એક, એક પછી એક, એક પછી એક એના પડ ઉતારતા જાવજો, જોયા છે ખરા? અને એક પછી એક બધા પડ ઉતારતા જ, એટલે અંદર જે અંદર જે મળે એનું મૂળ કેન્દ્ર આધાર. એમ જીવનની અંદર પણ બધા દોષ આવરણો જે કઈ છે એ બધા નીકળતા જાય, નીકળતા જાય, ત્યાર પછી અંદર જે શેષ બચે તે જ પરમ ચેતના છે. અને એ ગુરુ મહારાજ દ્રષ્ટિ આપે, શક્તિ આપે તો જ જોઈ શકાય બધા જ દોષ, બધા પાપ, બધા અવગુણો, જે કઈ વિકૃતિઓ છે એ બધું જ દૂર થાય. ક્યાંથી દૂર થાય? શરીર ઉપર તો કઈ ચોંટાડ્યા નથી, કે અલંકારો વસ્ત્રોની માફક પહેરેલા છે નહીં કે ચાલો કાઢવા માંડો, કાઢવા માંડો. બહુ જ અલંકાર કિંમતી સોના ચાંદીના પહેરીને ગયા છીએ, અને કોઈક બતાવીને કે ઉભા રહો, ઉતારવા માંડો ધીરે ધીરે, કાઢો, નહીંતર આ બિરવલ વોલ તૈયાર છે. પેલો જીવવા માટે ધીરે 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 બધું જ ઉતારીને આપી દેખલો. ઘરેણા ઉતારી શકાય, પણ આપણે આપણા આત્મતત્વને બચાવવું હોય, આપણા આત્મતત્વ સુધી પહોંચવું હોય તો, એને સુરક્ષિત રાખવું હોય તો જે કયું જે આવરણો છે, દોષ છે, એ બધા ઉતારવા પડે. કે ઘરેણાની માફક તો ઉતારી શકવાના નથી, લે વીંટીઓ આપી દીધી, લે ઘડિયાળ ઉતારી આપી દીધું, આ ચેન ઉતારીને આપી દીધી, હવે આંગૂઠે આ વીંટ કાઢીને આપી દીધી, બધું આપી દીધું. તો ઘરેણા ઉતારી આપ્યા પછીથી તમે લૂંટાઈ ગયા, ઉતરી ગયા, પછી તમને જવા દે, હાસ ચલો જાન બચી લાખો પાય, બરાબર છે? આપણે આપણી જાતને સુરક્ષિત રાખી શક્યા, ભલે ગયું તો ફરી કમાઈશું, કશો વાંધો નહીં. એમ આત્મતત્વને પ્રાપ્ત કરવા માટે જે કઈ દોષ છે બધા ઉતારવાતા જવાનું, ઉતાર જ કાઢો, ઉતારો. પણ ક્યાંથી ઉતારવાના? પહેરેલા તો છે નહી, ખિસ્સામાં છે નહી, એ દોષ છે બધા મગજમાં, આપણા વ્યવહારમાં, આપણા જીવનમાં. એ દોષો જેમ 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 હટતા જાય, અને હટે જ. જે ગરમી, જે ગુસ્સો, જે તોરી જુવાનીમાં હતી, અત્યારે રહી છે ખરી? હટતી જાય છે, જીવનના અનુભવ પ્રમાણે હટતી જાય છે. એમાં જે જાગ્રત રહ્યો એથી વિશેષ ઉતારતો જાય, રહેવાની શી જરૂર છે? આખરે આ શરીર નથી રહેવાનું, આ શરીરનું જીવન નથી રહેવાનું, તો પછી આ બધાને સંગ્રહ રાખીને કરવાનું શું? એટલે શરીર જતા પહેલા બધા જ દોષોને પહેલા ઉતારી નાખો, કાઢી નાખો. જેમ ઘરેણા કાઢી નાખીએ, ઘેર આવીએ અને ઘરમાં કોઈ અવસરે ગયા છીએ, બધા જ ઘરેણા પહેરીને ગયા છીએ, ઘેર આવીએ એટલે ધીરે ધીરે ઉતારી, ઠેકાણે મૂકી, નાહી ધોઈ ખાઈ પીને નિરાંતે સુઈ જઈએ, ઘાસ. એમ આત્મા સુધી પહોંચવા અને નિરાંત પ્રાપ્ત કરવા માટે આ જે કઈ દોષોના આડાઅવળા ઘરેણા છે એ બધા ઉતારી ઉતારીને મૂકી દેવા પડે, પછી નિરાંતે સુઈ જાવ ને. એનું નામ છે સુરત નું વ્રત. જો આપણી સુરત, આપણી વૃત્તિઓ સુરત હશે, સારી રીતે એકાગ્ર હશે, તો આત્માની અંદર એકાગ્રતા થતા વાની લાગે. અને એ જ વાત કહી, અલખને પલકમાં પાર પામી ગઈ, દરસ્યો ગુરુ થકી દોષ ટળ્યો, બધા દોષ દૂર થઈ ગયા. જય મહારાજ.